Dia ગુરુદેવજીના વચનામાં એમાં 33 નંબરના બોલ ઉપર આપણે સાથે ચાલે છે. થોડી વાત ચાલી છે, હજી શરૂઆત નહીં. અને આમાં જીવન મરણ સુખ દુઃખ જે બોલ છે હમણાં જ આપણે બંધ અધિકારમાં આવ્યા છે એમાં પણ એ વાત આવે છે. જીવન જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કરતા વગર આ જગત બની શકે નહીં. વાત થઈ ગઈ છે વિસ્તારથી. હવે એક આત્મા ને બીજા સાથેની આત્મા સાથેની વાત છે કે એક આત્મા બીજાના એટલે બીજા આત્માના જીવન મરણ કરાવી શકે, એટલે કે હું એને બચાવી શકું છું અથવા એની હિંસા કરી શકું, બીજું એને કઈ મદદ સહાય કરીને સુખી કરી શકું, અથવા તો એને દુખી હેરાન પરેશાન કરી શકું. ઉપકાર ને અપકાર એમાં શું કહેશે? ઉપકાર ને અપકારમાં એમને તત્વ સાચો સમજાવીને ઉપકાર કહે છે, અને ખોટા ગુજરાતી રવાડે ચડા ખોટો ઉપદેશ આપીને વિપરીત માર્ગે એ અપકાર કરી શકે. એનાથી આગળ આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી બોલી શકે. આખું એક વિસ્તાર જેને આપણે કહીએ છીએ દ્રષ્ટાંત રૂપે, આપણા પ્રસંગમાં હંમેશા લગભગ લાગતું હોય ઈચ્છા કરીએ છીએ ને શરીરનું એવું પરિણામ થાય, એટલે આપણે શું માની લઈએ છીએ કે મારી ઈચ્છાને કારણે શરીરનું પરિણામ થાય. આત્માની પ્રેરણા છે એ કોના જેવું છે? એઝ ગુડ એઝ કોના જેવું છે? કાગનું બેસવું અને કાળનું જેવું દ્રષ્ટાંત આવે છે. હવે જો કાગડાથી એ ડાળ પડી હોય તો એ ડાળ ઉપર તો કાગડ દરજ બેસતો હતો, દરજ કેમ ન પડે? તો એ રીતે આ બે નું શું થાય છે? એકબીજાનું કોઇન્સિડન્સ થાય છે. જીવની અને ઈચ્છા અને શરીરના પરિણામ બોલવું ચાલવું હોય, જો જીવની ઈચ્છાથી થતું હોય તો જીવ જેવું ઈચ્છે કેમ એવું કેમ નથી બોલાતું? કોઈ કે હું ઈચ્છું છું એટલે બોલાય છે. એક વિકલ્પ આપણે કરીએ, મારે રશિયન ભાષા બોલવી છે, બોલાશે? કેમ નહીં બોલે? આપણે તો એમ નક્કી કરી નાખ્યું હું ઈચ્છું એવું બોલાય છે. તો જીવનમાં શું છે? જીવ પોતાના પરિણામ કરે છે બોલવાના, ત્યારે એવો યોગ હોય તો પૂજગલના બને છે. બાકી જીવથી પૂજગલનું થાય અને પૂજગલથી જીવનું થાય એવું ક્યારે બની શકે? એ તો જૈન દર્શનનો પહેલો પાયાનો સિદ્ધાંત છે. નહીતર જગતની અંદર છ દ્રવ્યો સ્વતંત્ર સ્વાધીન સિદ્ધ નહીં થાય. આખું જગત શેનાથી ભરેલા છે? સ્વાધીન પદાર્થોથી. જેને કેમ આપણે વિશ્વ કોને કહે? છ જાતિ અપેક્ષા છ સંખ્યા અપેક્ષા કહીએ તો અનંત, એ અનંતે અનંત જાતિ છ જાય અનંતે અનંત પદાર્થ કહેવાય છે. સ્વતંત્ર સ્વાધીન છે, કોઈ પણ પદાર્થને બીજાની સહાય મદદની જરૂર નથી. ચાહે તો ક્ષેત્રથી એક પ્રદેશી હો કે અનંત પ્રદેશી, ચાહે તો રૂપી હો કે અરૂપી હો, ચાહે તો જળ હો કે ચેતન. તો એ વાત અહીંયા ખાસ. અને એ રીતે જ્યાં સુધી પડદું કરતા પણ છૂટશે નહીં ત્યાં સુધી ક્યારેય અંતર્મુખ થવાનો અવસર આવશે નહીં. સાવ સાદી ભાષામાં કહીએ તો બે દ્રવ્યની ભિન્નતા ઈશ્વર છે, ઈશ્વર છે, ભેદ જ્ઞાન છે. અને જૈન દર્શનની એક મૂળભૂત અને એક દરેક જીવને ગ્રાહ્ય થાય તેવી વાત છે. એના પછી સૂક્ષ્મતામાં તો સ્વભાવ વિભાવની ભેદનાની વાત છે, એના પછી તો આગળ એક ભેદ ભાવો. આ તો બધા મારા સ્વભાવથી વિરુદ્ધ ભાવો છે. મારી જાતના હોવા છતાં પણ જે ભેદરૂપ ભાવો છે એ પણ ખરેખર લક્ષ કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય નથી. પણ જ્યાં પહેલામાં સિદ્ધાંતમાં હજી ગોટા છે, ગરબડ છે, વિપરીતતા છે, તો આગળ એ નહીં છે. એટલે આ પહેલો મોટ પાયાનો છે, પહેલો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની. તો અહીંયા કે આત્માની પ્રેરણાથી શરીર ચાલે એ જ રીતે હવે ખાસ જૈનમાં આવીને શું હોય છે, કર્મ આત્માને હેરાન કરે અને આત્મા કર્મને બાંધે. એ પરસ્પર લઈ જવું, તે તો છે ને, અમે કઈ અમારી વાંક નથી, આપણને કોણ હેરાન કરે છે. કર્મ છે ને, કર્મે રાજા કર્મે રંગ કર્મે વાળો આડો નહીં. એ તો તમારી વાત છે, પણ અમે અત્યારના કર્મ હેરાન નથી કરતા. અંતરાય કર્મ મારે તો ઘણું સમય દર્શન પ્રાપ્ત કરવું છે, પણ કોણ નડે છે? કોણ અંતરાય કર્મ નડે છે કે નહીં? ઘણી વાર થશે ને, મારે મંદિર જવું તો પણ કોઈ તો આવીને મને અંતરાય બહુ જ વિચારવું છે. એ અંતરાય એ કોઈ અંતરાય કર્મનું કામ નથી, અસાતાનો ઉદય છે. મંદિર નો પૂછ્યો, અંતરાય કર્મ જીવના વીર્યના પરિણામ સાથે આપણે સ્થૂળતામાં નાખી દઈએ છીએ. મંદિર જતો તને એને અટકાયો, અંતરાય કર્યું, એક શબ્દ પ્રયોગ કરતા વિચારો. અહીંયા ફરીથી કર્મ હેરાન કરી તો વાત જૈન માં બરોબર છે કે નહીં? માન્યતા ને ખરેખર છે. તમે કર્ણાવલી એટલે કર્ણાવલી યોગના શાસ્ત્રો કર્મકાંડ ગોમરતા કર્મકાંડ છે કે નહીં? વાંચે તેમાં શું આવશે? બધું નાના વળી કર્મ ના ઉદયથી નાન આચ્છાદિત થાય છે, એમાં નીકળું છે, નાશને જ પડે. આચ્છા એટલે એ સારું છે, આપણને ન ગમે એ બધું વ્યવહાર નાખી દેવું, અને આપણને ગમે એ બધું નિશ્ચય છે. અને એટલા માટે વિચારવા જેવું છે, નિમિત્ત સાપેક્ષ કથન હોય છે, નિમિત્ત સાપેક્ષ કાર્ય ન હોય. આજે જૈન દર્શન છે એ કોને બતાવે? પૂર્ણતાને કે અપૂર્ણતાને? તો કાર્ય વખતે કોની હાજરી છે? ઉપાદાનની પણ છે અને ઉપાદાન કરતા રૂપે છે, પણ હાજરી તો બેની છે કે નહીં? તો જૈન દર્શન એક નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કે અલ્પ ભાષામાં એમ કે જ્ઞાનથી જ્ઞાનાવાણીના ઉદયથી જ્ઞાન રોકાય. જેમ ક્યારે પણ માગવું હોય તેમને કહેવાય, ગ્લાસ લેજે પછી એમાં પાણી ભરજે અને પછી મને આપજે. શું હોય છે સીધું સંક્ષિપ્તમાં ભાષા કેવી હોય છે? પાણીનો ગ્લાસ. એવી રીતે એક વ્યવહારની ભાષામાં એમ નથી કે જ્ઞાનાવળી કર્મનો ઉદય છે, એમાં જીવ જોડાય છે, જ્ઞાન આચ્છાદિત થાય છે. એને જયારે સમજાવનાર કયો એ સમજાવે, પછી ટૂંકી ભાષામાં તો શું કહેવાય? નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે જ્ઞાનાવળી કર્મના ઉદયથી જ્ઞાન આચ્છાદિત થાય છે. જ્ઞાનાવળીથી જ્ઞાન રોકાય એવું એક સંક્ષિપ્ત વ્યવહારથી કથન કરવામાં આવતું. પણ વ્યવહારનું કથન છે એવું જ યથાર્થ માની લેવું નહીં. પાણીનો ગ્લાસ પીધો એટલે ગ્લાસ પાણીનો જ બનેલો હોય, જેમ આપણે આવ્યું હતું ને ઘીનો ઘડો તેલની વરણી, તો ઘીનો ઘડો તો હશે ને, હવે નો પહેલાના જમાનામાં તો હતા ને તમે પરમ જમાના હતા કે નહીં? ઘીના ગળા નતા, આટલું બધું તો બોલીએ ઘીના ગળા બોલીએ છીએ. ભાઈ એ નિમિત્તનું સંયોગનું જ્ઞાન કરાવવા માટે આ વ્યવહારના એ બધા કથનો હોય છે. તો અહીંયા કર્મ આત્માને હેરાન કરે બહુ અનાર્થ સિદ્ધાંત જો વિચારવા હોય, જેમ એકાંતે આવું જો માની લઈએ કર્મથી હેરાન થાય, તો પહેલો જ પ્રશ્ન, તીર્થંકર ભગવાને ઉપદેશ કોને દેવો જોઈએ? કર્મને દેવો જોઈએ કે ભાઈ આ જીવ તો સીધો સરળ ભોળો જેને કહે ને એવો છે, તું હું કામ એને હેરાન કરે? એક ઉપદેશ કોને દીધો છે ભગવાને? જીવને દીધો. શા માટે દીધો? કે જીવનો પોતાનો અપરાધ પોતાનો દોષ છે. બીમાર હોય એને દવા અપાય કે બીમાર સાથે આવેલો અપાય છે? એમ દોષ કોનો છે? આપણો પોતાનો છે. તો ઉપદેશ પણ કોને દીધો છે? આપણને દીધો છે. કર્મને દીધો છે એવું નથી. અને બીજું, કોકનું કાર્ય અને બીજાને ફળ ભોગવવું એવું તો જગતમાં સ્વીકાર્ય નથી. કોઈ ગુનો કોક કરે અને પકડીને જેલમાં કોક બીજાને ફરે, એ તો જગતમાં પણ એક ન્યાયની સિસ્ટમ નથી, ન્યાય પદ્ધતિ નથી આવતી. તો અધ્યાત્મમાં એ તારા દોષે સંબંધ, જેમ આ સરસ્વતી છ પદના પાઠમાં આવે છે કે નહીં, વિષ ખાતાથી વિષ નું ફળ, સાકર ખાવાથી સાકર નું ફળ, સામ સામે ઉપજિત અગ્નિ સ્પર્શથી જેમ પોતે કરે છે તો પોતે એનું ફળ ભોગવે છે, એમાં કોઈ બીજાનું એમાં કારણ નથી. આ પહેલી ફરી ફરીને આ પહેલું યથાર્થપણે અંદરમાં દ્રઢ થવું જોવે, વાસ બેસવી જોઈએ. એટલે તો બીજાનો જ દોષ છે, તમારે કરવું શું કામ થાય? તો એ અહીંયા અને એના માટે કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાર. ભૂલ વધારે કોની છે? કોની વધારે? અધિકાર લખ્યું છે. અરે ભાઈ, કવિતામાં એવા શબ્દો હોય એટલે ખાલી વધારે મારી ભૂલ ને થોડી કર્મ ની છે. આ કોઈ જોઈન્ટ વેન્ચર નથી, 100% મારી પોતાની ભૂલ છે. આ પેલો જ અને આવું માને તો જગત માં શેની વાત આવે? ઈશ્વર કરતાની, અહીંયા કર્મ કરતાની, ફેર કઈ ન જો. જગત માં કોણ બધું આ કરે છે? ઈશ્વરની લીલા, એની રચના ને એને. અને અહીંયા આવીને આપણે કોને માનીએ છીએ? કર્મ ને. કઈ જ ફેર ફાયદો નહીં. કમસે કમ ઓલાય તો કોઈ ચેતન પદાર્થ રાખો, અને અહીંયા કોને રાખો? જળ ને રાખો. ગુરદર્શી આના માટે સરસ આ રીતે કમ્પેર કરતા. સાવ ગુજરાતી માં ખબર નહીં, કોઈ મોટો છોકરો હોય એને નાનો મારી જાય અને ઘરે કમ્પ્લેન કરવા આવે, ફરિયાદ કરે કે ઓલો મને મારી ગયો, તો ઘર ના શકે. નહીં શું કહેતા? નહીં, સાવ ગુજરાતી ખાતે આવી નહીં ખબર. અરે ઝઘડો થઈને તને મારી જાય એમ કે ને, તબ તું મોટો હતો ને તને શું છે અને મારી જોઈએ એમ. તું કોણ છો? ચેતનવંતો પદાર્થ, મહાતત્વ છો. અને તને નાના એવા કર્મ તને હેરાન કરે છે કે શરમ નથી આ? તું ના મોટો થઈને તને કોઈ નાનો, તું મહાન તત્વ છો. તું ક્યારે પણ ઉજ્જવલ નો કર્મ નો ગુલામ નથી. આ વાત અંદરની સ્વભાવ દ્રષ્ટિ વગર એનું બળ નહીં આવે. પામર થઈને ફરીએ છે તો શું થાય? પામરપણામાં શું થવાનું છે? પરિવર્તન સંસાર પરિભ્રમણ જ થવાના છે. એક વાર હું પૂર્ણ પરમાત્મા છું એવો એક ઉત્સાહ તો લાવ, કમસે કમ વિકલ્પ માટે એક ઉત્સાહ લાવ કે હું પરમાત્મ તત્વ, એને મને કોણ હેરાન કરે, મને કોણ દુઃખી કરે. હા, હું દુઃખી થાવ છે મારા અપરાધી છે, એમાં કોઈનું કોઈ કારણ નથી. કોઈને પ્રશ્ન જ્યાં થાય કે કોઈ એવું કોઈ ભૂલ કરે પડે, આપણે આપણી થી હેરાન થઈએ, દુઃખી થઈએ, કોક કરતું જ હશે ને? ગુજરાતી મેં કહી, કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારે ન મારે ને, એટલે આપણે આપણને દુઃખી કરીએ એવું કોઈ થી બને? જેમ એના ઘણા દ્રષ્ટા, જે ડાળી ઉપર પોતે બેઠો હોય એ ડાળી ને કોઈ કાપે ન કાપે છે, એટલે આપણે આપણને હેરાન કરીએ ન હોય ને, બીજો જ હેરાન કરે ને. અજ્ઞાનતામાં શું દોષ નહીં કરે? શું છે? જે મૂર્ખ હશે, જેને અજ્ઞાન છે, એ શું કરશે? પોતે જે ડાળીમાં બેઠે એ ડાળી ને કાપશે. અજ્ઞાન શું કહેવાય? અજ્ઞાન કઈ વિપરીતતા નહીં કરે અને જ્ઞાન ભાવમાં કઈ સાધના નહીં થાય. એ છે કર્મ તને હેરાન, એ તો હવે સપનામાં ભૂલી જજે. કર્મ અને એ જો હેરાન કરે તો પુરુષાર્થ કરવાનો, સંસારથી છૂટવાનો મારો અધિકાર જ નહીં. મારે કોકની ઉપર કોની લાચારી ઉપર રહેવું પડશે? કર્મની લાચારી ઉપર રહેવું પડશે. હું કોઈનું શું કહે, કરપતળી ના ખેલ આવે છે ને, હું એવો કોઈનો ગુલામ, કોઈનો આધારિત નથી. તો કર્મ આત્માને હેરાન કરે. એ જ રીતે આગળ, કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય અને શાપથી અકલ્યાણ થાય. જો આ બધા કેવા હોય છે, અનેક પ્રકારના આવા મિથ્યા અભિપ્રાયો છે. કોઈના આશીર્વાદથી શું થાય? નહીં, કલ્યાણ તો થાય ને ગુરુના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ. ફરીથી ફરીથી આના ઉપર વિચારીએ, કોઈના આશીર્વાદ થી કલ્યાણ થાય એનો અર્થ છે? એ તમારો સિદ્ધાંત રહેવા દો. એટલે અહીંયા તો જો બીજાથી કલ્યાણ થાય એનો અર્થ કે મારે મારું કલ્યાણ કોઈ ન કર્યું, બીજાનું કર્યું, એ પક્ષપાતી હશે. ગુરુ ને ભગવાન ને આપણે કેવા પ્રૂફ કર્યા? પક્ષપાત કર્યા. તમે બીજાને આશીર્વાદ આપીને શું કર્યું? કલ્યાણ કર્યું, અને મારું ના કર્યું. એક પરાધીન પરણેતરને બંધન થી રહિત ન થવાય. શું છે પરાધીન પરણે? કેવા થવું છે? આપણે બંધન રહીત થવું છે, મુક્ત થવું છે. તો સ્વાધીન પરણે થશે, પરાધીન પરણે થશે. અને કોક એમ મારું જો કલ્યાણ કરી દીધું અને કોક આવીને મને શ્રાપ આપશે, મારું શું થશે? હું કોક નું રમકડું થઈને રહીશ? અરે કમ સે કમ તું તારી સ્વાધીનતા ને કેમ ભૂલી જશે? બીજા જેમ કરે જાતે ના જેવું થયું, અને કોકે મારું કલ્યાણ આપ્યું તે લેવાનો અધિકાર પણ કોની પાસે હશે? એની પાસે આપણે સમ્યક દર્શન, સમ્યક ના બહુ દુર્લભ છે ને, બહુ મુશ્કેલી છે ને. આપણને કોઈ મફત માં આપે તો લેવું કે ન લેવું? એ આપી ન શકે સિદ્ધાંત આપણા બાજુમાં રાખો. બોલો ને, એજમ્પશન લઈ ને, એજમ્પશન. કોઈ આપણને મફત માં તમે જ્ઞાન આપે તો લેવું કે ન લેવું? કેટલી મહેનત બચી જશે આપણે? મહેનત બચી જશે. કેમ તો એમાં વાંધો થશે? અનંત કાળ થી નથી મળ્યું અને એમને માફી દે, મફત માં આપે તો લેવું કે ન લેવું? લઈ લેવું ને, મહેનત બચે ને આપણે. કોઈએ મને આપ્યું તો કોઈ નહીં લઈ જાય એના વિકલ્પ માં હું અટકીશ, આનંદ માં નહીં હોઉં. કારણ કે કોઈ મને આપ્યું તો લેવાનો અધિકાર પણ કોની પાસે છે? બીજા પાસે. લેવાનો તો મને કેવી રહેશે? આનંદ નું વેદન માં હોય કે કોઈ ન લઈ જાય એની ચિંતામાં હોય? અરે જીવનમાં પોતાની સાધના નો ઉત્સાહ કેમ નથી આવતો? કોક આવીને કરાવી દેવી કેમ લાગે? એક દુનિયામાં વિચારું છે, જે કામ એને બહુ પોતાનું ઉત્સાહિત લાગે કરવા જેવું, અથવા કોઈ વનરેબલ નું કામ હશે તો ઉભરે હું કરીને કરી આવી. જ્યાં પોતાને ઉત્સાહ નું લાગતું હોય ત્યાં મગર ને કહેશે કે હું પોતે જશે. તો અહીંયા સાધનામાં તમે ઉત્સાહ નથી આવતો કે મારા હિતનું કાર્ય હું સ્વયં કરું, કોક આવીને મને કરી દેશે? અરે જીવનમાં શા માટે તારામાં શું ઓછું છે કે તારે બીજાની સામે જોવું પડે, હાથ લંબાવવો પડે છે? આ બધા આવા અભિપ્રાયોમાં મૂળ મૂળ કોણ છે? બીજા મારું કલ્યાણ કરે ને બીજાથી કર્મ ને હેરાન કરે, આ બધામાં શું છે મૂળ પાયો? પોતાના સ્વભાવના સામર્થ્ય નો અસ્વીકાર છે. મારું સામર્થ્ય છે, સ્વભાવમાં હું કોણ છે? ગુરુદેવ, એટલા માટે તો શું કહીએ, કેટલી વાર આપણને કીધું ભગવાન છો ભગવાન છો, તો શું કામ ઓછપને તું સ્વીકારે છે? પણ આવા પૂર્ણ તત્વનો અસ્વીકાર છે એને ખ્યાલ જ નથી, અને એટલી પરાધીન પણે ક્યાંક ને ક્યાંક બહારથી કઈ ઈચ્છે છે, કોક આવીને મારું કલ્યાણ કરી દે, કોક કરી દે. અરે પરાધીન પણે તો એનો થયો કે તીર્થંકરો આપણને મૂકીને કેમ ભયા ગયા? ઋષભદેવે પોતાના પૌત્ર નું કલ્યાણ કેમ ન કર્યું? એ તો છે કે નહીં? જો એ ભગવાન આપણું કલ્યાણ કરી દેતા તો એનો તો કોણ હતો? પૌત્ર હતો, એનો કેમ કલ્યાણ ના કર્યું? જીવનમાં ફરી ફરીને એક ગુરુદેવજી ના શબ્દોમાં કહીએ, જૈન દર્શન એટલે શું? સ્વતંત્રતાનો ધંધેરો. હર એક અને એટલે આપણે ગુરુદર્શન સ્તુતિમાં શું બોલીએ? ગુરુદર્શન સ્તુતિમાં સ્તુતિ એટલે ઓલું એક પદ છે ને, દ્રવ્ય સકળ ની સ્વતંત્રતા જગ માહી જાવન હાર. આજ મૂળ પાયો છે, હરેક પદાર્થ ની સ્વતંત્રતા છે. તું ક્યારે પણ પડદેવ ના બે રીતે, હું પડદેવ નું કરું એવો અભિમાન કરીશ નહીં, અને પડદેવ મારું કરી જશે એવી લાચારી કરીશ નહીં. બે પ્રકાર, દ્રવ્ય સકળ ની સ્વતંત્રતા જગ માહી ગજાવન હાર, નીર કથિત સ્વાનુભૂતિ નો અંત પ્રકાર. જીવનમાં એ રીતે આવો જો તું સ્વીકાર કરે તો તને તારા સ્વભાવ ની સ્વાનુભૂતિ નો અવકાશ આવવાનો છે. તો બે રીતે, પરના કર્તૃત્વ નું અભિમાન કરીશ નહીં, અને કોક મારું કલ્યાણ કરી દેશે એવી લાચારી કરીશ. તું પૂર્ણ તત્વ છો, પૂર્ણ તત્વનો તું સ્વીકાર કર, તારી સાધના એ સ્વયં શરૂ થયા વગર રહેશે નહીં. તો કોઈ મને આશીર્વાદથી કલ્યાણ થાય, સાપથી અકલ્યાણ થાય. હવે આ તો બીજાની વાત કરી, હવે કોની વાત રહેશે એનાથી આગળ? જે ગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એ પણ એક વિપરીત થાય છે. ઓલા સુદેવાદીને એની તો બાદની વાત નહીં, હવે કોના ઉપર લીધી? સાચા જે ગુરુની કૃપા, એટલું જ તો સાચું કે નહીં? વંદે સદગુણ આવે છે ને એવું ક્યાં? તપાસ તમે મંગલાચરણ શું છે? મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૃવ્રતમ નાતારમ વિશ્વતત્વાના વંદે સદગુણ. એ ભગવાન તમારા ગુણોની મારે પ્રાપ્તિ કરવી છે. તો ખરે ને ભગવાન કહી દે ને? એમાં તેવું બોલીએ તો છીએ, અરે ભાઈ ભગવાનના ગુણ ભગવાન પાસે છે, મારા ગુણ મારી પાસે છે. મારા ગુણોને હું પોતે પુરસાદ કરીને પ્રગટ કરે, તમારા ગુણો કઈ નહીં. એકબીજાના આશીર્વાદ અથવા ગુણ જતા તો જતા જતા એમનું શું થઈ જશે? અરે એવું કઈ નથી. કોઈ પણ આજે બીજાની હવે નહીં, 24 ભગવાન માંથી કોઈ કોઈ ભગવાન શું કરતા હોય છે? શાંતિનાથ ભગવાન શું કરે? સાતા કરે. પાર્શનાથ ભગવાન નહીં, પછી કઈક બીજા હશે કે નહીં બીજા ભગવાન? અથવા તો અઠવાડિયાના એક એક દિવસમાં સ્પેશિયલ હોય છે ને બાકીના બધા ભગવાન? જીવનમાં આ મહા મહા વિરાજના છે. ભગવાનના માં પણ જો ભેદ પાડે છે એનો અર્થ કે તને ભગવાનમાં સર્વજ્ઞ વિશ્વાસ દશા એ તને દેખાતી નથી. અરે કોઈ પણ તીર્થંકર નહીં, કોઈ પણ કેવડી સામાન્ય હોય તો પણ મારા માટે કેવા છે એ મારા માટે પૂછે છે. કારણ કે એમણે જે પ્રગટ કર્યું છે મારે પ્રગટ કર્યું. જૈન દર્શનમાં કોઈ ચમત્કાર નથી હોતો, દરેકના પોતાના પુણના ઉદય હોય છે. કઈ ચમત્કાર પાર્શનાથ ભગવાને નહીં, શું છે એને પાર્શનાથ ભગવાનને તો મૂકીને કોને પૂજવા માટે? ધર્ણેન્દ્ર અને પદ્માવતી નહીં, જાણે એમને પાર્શનાથ મુનિરાજ ઉપર શું કર્યું? ઉપકાર મહેરબાની કરી. અરે આવી વિપરીતતા, તીર્થંકર સર્વોચ્ચ પુણ્યના ધારક છે એની તો આવી લાગે. અરે એમને કોઈ જ અપેક્ષા આકાંક્ષા મુનિ દશાથી તો પણ, અરે એમ પછી તો ન હોય ઉપસર, પણ મુનિ દશામાં ઉપસર્ગ હતો તો એમને કઈક વિનંતી કરી હશે, એસઓએસ મોકલ્યો હશે મને કોઈ. એ પોતાના પોતાના પુણ્ય છે. આ તો છે જે એવો યોગ બને છે તૈયાર થકે. અને હવે તો ઘણા નહીં, આજે ભક્તામત સ્તોત્ર દરરોજ બોલીએ એમાં પણ કેવી રીતે નહીં હજી માં નાય ધોઈને એ પણ સંસ્કૃત ભાષામાં એમાં મોઢે બોલીએ તો હવે દિવસ કેવો જાય? સારો જાય ને? એમને કેટલા સારા પૈસા? 48. તો તમે કે આપણને કઈ ફાયદો એક ટકો થશે ને? આદિનાથ ભગવાનની અને માન સુંદરાચાર્યની તો વિરાધના કરે છે. એમને કોઈ શાળા તૂટવાની અપેક્ષાથી કોઈ સ્તુતિ જ નથી રહેતી. એ તો નિર્પેક્ષ ભાવે આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. એમાં આવી કોઈ અપેક્ષા રાખવી, આ કોઈ ઓલું છે જેમ કરીને સોદો, સોદો એટલે દિલ, દિલમાં શું હોય છે? ગિવન ટેક છે ને એમ. હે ભગવાન હું આપને શું કરું છું? સ્તુતિ. તો હવે તમારે મને શું આપવાનું? ભક્તિ માં સોદો ન હોય, ભક્તિ નિરપેક્ષ પણ હોય. મને ભગવાન પ્રત્યેનું બહુમાન આવ્યું છે, હું ભક્તિ કરું છું. જે કોઈ ભક્તિ નિરપેક્ષપણે હોય સાપેક્ષપણે ન હોય. બીજાની વાત નથી કે આપણામાંથી આવીને આ બધી એમાં ખાસ ભક્તા મળશો? ખાસ જ ને. એક વાર તો ભગવાનની સામે બોલવું જોઈએ ને. આજ આખો દિવસ કેવો જ થશે? જીવનમાં હજી પુણ્યના પણ ભરોસા નથી તો તમે સાધનાના આત્માના ભરોસા ક્યાં થયા? એક વિચારવા જેવું છે, મને પુણ્યના ઉદય હોય તો પણ એમાં એકાકાર થઈને આકુલતાનું દુઃખ ભોગવવું નથી, અસાતાનો ઉદય હોય તો પણ એમાં મારે એકાકાર થઈને મારે દુઃખ ભોગવવું નથી. આપણે માનીએ છીએ પુણ્યનો ઉદય હશે એટલે મને શાંતિ હશે, એ વિપરીત માન્યતા. પુણ્યના ઉદયમાં જોડાવામાં પણ એક આકુલતા છે, અને પાપનો ઉદય હોય તો પણ એમાં આકુલતા, જેટલું જોડાશો એટલું આકુલતા. અરે એટલી તત્વ અભ્યાસથી દ્રઢતા કરી લેવી છે, મને પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, તત્વ જ્ઞાનના બળે હું અલિપ્ત રહેવાનો પુરુષાર્થ કરીશ. બે વખત આપણે ક્યારે પણ એવું નથી કરતા, કોઈને સાંત્વના ને એવું બધું આપવા ક્યારે જઈએ, ક્યારે જઈએ છીએ? પ્રતિકૂળતાને દુઃખ માન્યું એટલે ત્યારે જઈને કહેતો ભાઈ જે થવાનું હતું થઈ ગયું, શાંતિ રાખજો, સમાધાન કરજો. ત્યારે અનુકૂળતાના પ્રસંગે કેમ નથી કહેતા કે આ અનુકૂળતાના પ્રસંગમાં પણ તું એકાકાર થઈશ નહીં? જગતમાં એવું કહેવા જશે, કોઈ મૂર્ખો કહેશે ને? કારણ કે એ વ્યક્તિને દુઃખ સેમા માન્યું છે ને? પ્રતિકૂળતામાં. અને સુખ સેમા માન્યું છે? અનુકૂળતા. ખરેખર જો ખરેખર હિતેચ્છુ હો તો અનુકૂળતા વચ્ચે કહેવા જેવું છે કે આ પુણ્યના ઉદય છે, ક્ષણભંગુર નાશવાન છે, ક્યારે પલટશે એનો ભરોસો નથી, અને એમાં જેટલું જોડાશો એટલી આકુલતા થવાની. જ્ઞાનની જાગૃતિ માત્ર ખાલી પ્રતિકૂળતા વખતે નહીં, અનુકૂળતા વખતે તો ઉલટાની વધારે રાખવા જેવી છે. પણ શું થાય, જગતમાં એ જ પ્રકાર ચાલે છે. કહેનાર કે સાંભળનાર બેના અભિપ્રાયમાં એવું જ પડ્યું હોય, અનુકૂળતા કે સુખ અને પ્રતિકૂળતા કે દુઃખ. ખરેખર તો અનાકૂળતા કે સુખ છે અને આકુલતા કે દુઃખ છે, એ વાત તો કોઈ લક્ષમાં આવતી જ નથી. તો અહીંયા દેવગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ એ થઈ જાય. એનાથી આગળ આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી શકે, અને બરાબર ધ્યાન ના રાખીએ તો શરીર બગડી જાય. નહીં એ તો વાત થોડી ઘણા છે, ચલો બધી 100% નહીં, આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ થોડાક. તમારું પણ સાચું ને? ડોક્ટર પાસે તો નહીં તો જો અમે ન કરીએ તો અમે સબકો આપણે તમે ધ્યાન ન રાખતા એટલે શરીર તમારું મારું હશે. શરીર જેવી રીતે કહેતા હોય એવી રીતે કરીએ તો ઘણી વાર ખેદની વાત છે, ડોક્ટર કહેલા એડવાઇસ ને સ્વીકારીએ છીએ અને જીનવાણીમાં લખેલાના પ્રશ્નાર્થ કરીએ છીએ. જેમ થઈને ડોક્ટર કહે છે તમારે આમ કરો તેમ કરો, બીજી કહી જઈ હોય એમાં શું કરશે, એને માનીને કરશે, અને જીનવાણીમાં લખવું હશે પેલો શું થશે, કોને કોને જોયું કેમ છું ડોક્ટરે નહીં. જીન મંદિર માં વહેલું ના હોય પણ ડોક્ટર કે ના તમારે વહેલું ઉઠીને હમણાં તો કોલેસ્ટ્રોલ વધી ગયું, ડાયાબિટીસ છે, તો તમારે બ્રિસ્ક વોકિંગ કે જોગિંગ જે કઈ કહો તો એને કીધું હશે તો કેટલા ઘર તૈયાર થઈને શું છે. આ જૈનપણાના કોઈ લક્ષણ છે? આપણા નામધારી જૈન ના લક્ષણ છે? રમો અરિહંતાણમ બોલવું અને અરિહંત નું કહેલું માનવું નહીં, કેટલી વિચિત્રતા છે આપણા પરિણામોમાં. બહાર માં કોઈ કરશે અને ન્યાય કરશે તો ત્યાં બધું જ માની લેશો આપણે. મેં આને કીધું, ડોક્ટરે કીધું, આને આમ કીધું છે, જીવનમાં બોજ આ બધા આપણા ગુજરાતીમાં શું કહ્યા ગુરદેવસિંહ આ બધા તેને બોલાવે કાઠિયાવાડી ભાષા આપણા પોગળ ખુલ્લા કરે. પોગળ તો ખબર હશે કાઠિયાવાડી ભાષા ની, પોલ બધી અંદરમાં વિપરીત અમે બારમાં શોખ તો ઘણો કરીએ છીએ, જૈનને માનો છે, પંચવર્ષથી 24 ભગવાનને, અંદરમાં શું છે કાંઈ એના પ્રત્યેનું નથી. જેટલું કોલાનું માનીએ છીએ એટલું અહીંયા નથી માન. અમારા ટીચરે કીધું, અમારે આ કીધું, સાયન્સ આમ કે છે. અરે જગતમાં અપૂર્ણ એક વાત, અપૂર્ણતા અને અનુમાન એને સ્વીકારીએ છીએ, પણ જેમને પૂર્ણ જ્ઞાન છે અને પ્રત્યક્ષ છે એનો નક્કી કરતા. બે તો એક પાક એટલું જ છે ને, કયું છે? એક તો કયું છે અધૂરું અને બીજું કેવું છે પરોક્ષ છે. અને અહિયાં સર્વજ્ઞ પાસે શું છે? પૂર્ણ છે અને પ્રત્ય, અને એનો આપણે સ્વીકાર થાય. બીજાની વાત જવા દે, જેવી થઈને અહિયાં શરીર નું બરોબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી શકે છે. એનો અર્થ છે, જે કોઈ સવારના બધે કરતા અથવા જીમમાં જતા હશે એનો તો કોઈ દી બીમાર પડે જ નહીં, અને એનો તો કોઈ દી મૃત્યુ થાય જ નહીં. આખો દિન કેલરી જેટલી ઇન્ટેક હતી એટલી પાડી નાખી, એટલે હવે કઈ વાંધો નહીં આવે ને. તો કોઈ નેમ થાય, એ તમે કોક ના એક્ઝામ્પલ આપો છો. મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થાય છે, એ તર્ક તો કરે કે નહીં, કે જેમ કહે ને કે તમે એક્સરસાઇઝ ને બધું કરે છે, કોક થયું એવા પ્રસંગે પણ નહીં, તો એ કોક ના બને છે, કેવા બને છે? રેર બને છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ કેવા બને છે? તો એ તો જૈન દર્શન કહે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં બને એની ના છે, એની કોઈ ના નથી. પણ નિયમ કોને કહેવાય? 100% ના નિયમ કહેવાય કે મોસ્ટ લાઇકલી ના નિયમ કહેવાય? અહિયાં જૈન દર્શન ક્યારે પણ અનુમાન થી મોસ્ટ લાઇકલી ઉપર નથી જતો. જૈન દર્શન છે 100% ના નિયમ ઉપર જાય. જૈન દર્શન કહે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બની શકે છે, કે બાર માં કસરત આદિ કરતા હોય ને બીમાર ના પડે, એ બધા તેના સંબંધ છે નિમિત્ત ને, પણ એને ગેરંટેડ ન લેવાય. અને જગત માં કોઈ નહીં, ડોક્ટર તો કે દવા લ્યો કદાચ સાજા થઈ જોઈએ, આપણે કોઈ ગેરંટી આપે છે કોઈ દવા નહીં, અને છતાં હોતે હોતે શું કરીએ છીએ? કોઈ પણ ગેરંટી કોઈ આપે છે કે આ દવા લેશે તો નિશ્ચિતપણે ક્યોર થશે અને બીજી વાર કોઈ બીમાર નહીં પડે, એ કઈ ગેરંટી? જીવનમાં જ્યાં અનિશ્ચિતતા છે અને ત્યાં આપણે નિશ્ચિતપણે માનીએ, અને અહીંયા જ્યાં નિશ્ચિત સિદ્ધાંતો છે કે તારા ઉદયાધીન સંયોગ હોય છે. આ એક હિડન ફેક્ટર છે જે જૈન દર્શન બતાવે છે, જગત નથી સ્વીકારતું. એવા પ્રસંગો જોયા જશે, ડોક્ટરે કીધું 100% તમે સાજા થો અને ન થાય, અને ડોક્ટરે હોપ છોડી દીધી હોય અને વર્ષો સુધી રહેતા હોય. આનાથી શું પ્રૂવન શું છે? ફેક્ટ કે એમની પાસે શું છે? અનુમાન છે. અને જૈન દર્શન નિશ્ચિતપણે નિયમ શું કે આયુષ છે. આયુષ કેટલો વખત ટકવાનું? આયુષ છે. કેવી રીતે ટકવાનું છે? વેદની ના સાતા સાતાના ઉદય પ્રમાણે. કેટલું? આયુષ. કેવી રીતે? મુનિરાજ હોય એ કેવી રીતે નિરોગી રહેતા હશે કે કેવા રહેતા હશે? કેવા રહેતા હશે? બીમાર જ રહે ને, કારણ કે એને બધું ક્યાં બધું નરિશમેન્ટ ને એવું બધું ક્યાં બધું સરખું મળતું, વિટામિન્સ ને બધા પ્રોટીન્સ ને શું ત્યાં બધું કેવી રીતે રહેતા? બીમાર જ રહેતા હશે ને? નહીં તો તેના કારણે. અરે સાતાના ઉદય હોય એ મુનિરાજ ને તીર્થંકરો ને અથવા કોઈ મુનિરાજ ને એવા એમને રુધિઓ હોય છે કે વર્ષોના ઉપવાસ કર્યા અને શરીરનું તેજ એવું ને એવું હોય. એમના માની લો કે એનાથી અહીંયા આપણે બધું સરસ પ્રજાનું ખાય એટલે બધું આપણું વ્યવસ્થિત રહેશે, કોઈ જ નિયમ નથી. એવી રીતે આગળ ચલો કુંભાર ઘડો બનાવી શકે, આ વાત સોનગઢ માં ક્યારેક થતી હોય. ગુરુદેશન નું પ્રવચન અને સમયસાર નું જેને કહે ફેવરેટ દ્રષ્ટાંત એક્ઝામ્પલ કયો છે? કુંભાર અને ઘડો ને માટીની જે આખી વાત છે ને, અને પ્રવચન માં આવે ત્યારે એક કદાચ નામ સાંભળ્યું જ હશે, પ્રેમચંદભાઈ હતા રાણપુર નું, એ સાથે બેઠા, એમને થોડું ઓછું સાંભળતા એટલે સાવ પાઠની બાજુમાં બેસતા નહીં જોયા. પીળી પાઘડી લીલી પાઘડી બે કથા છે, તો એ બેસે ચાર ગુરુદેવસિંહ સાહેબ આપ દ્રષ્ટાંત જે આપો છો કુંભાર ઘડો ને માટી નો, એ શેના માટે આપો છો? દ્રષ્ટાંત શેના માટે હોય છે? સિદ્ધાંત સમજાવવા સરળ કરવા માટે. દ્રષ્ટાંત અંદર બેસતો સિદ્ધાંત સરળ થતો. કુંભાર ઘડો ન કરે એ પેલું દ્રષ્ટાંત બેસતું નથી, સિદ્ધાંત ખાતી સરળ. ત્યારે પોતે સારી રીતે જેમ રામજીભાઈ ઘણા ગુજરાતી ટપકું મૂકે એનાથી ખુલાસો. અરે આ જ વાત આપણે વિચારવા જેવી છે. ઘડો થવો એ કોનું કાર્ય છે, કોનું કર્મ છે? એ જો માટીનું કર્મ છે તો માટીને કરતા કેમ નથી કહેતા આપણે? ત્યાં કુંભારની હાજરી હોય છે, અનુકૂળ હોવાથી નિમિત્ત કહેવાય છે, એની કોને ના પાડી છે? પણ ખરેખર મોટી ભૂલ એ કરી છે, જેનું પોતાનું કાર્ય છે એને આપણે ભૂલી જઈએ છીએ, અને જેની હાજરી છે એને આપણે કરતા માની જઈએ છીએ. આખી એના માટે છે કુંભાર ઘડો બનાય. અને આ કરતાની વ્યાખ્યા આપણે ક્યારેય યથાર્થપણે સ્વીકારી નથી. કરતા કોને કહે? જે ક્યારેક કરે અને ક્યારેક ના કરે. કરતાની ક્યારેક ઈચ્છા પ્રમાણે થાય અને ક્યારેક ન થાય, એમ નામ કરતા છે. કે સ્વતંત્રપણે કરે અથવા તો જે કાર્ય રૂપે પરમે છે, જે સ્વયં કાર્યમાં વ્યાપે છે, જે એમાં તન્મય થાય છે, એને કરતા છે. અને આપણે ગાથા આવે છે, અણસંક્રમણ તેને કેમ પરમાવી શકે? આવો તો શબ્દ, જે પદાર્થ જેમાં વર્તે છે એ અન્યમાં સંક્રમણ પામતું નથી, અને એમાં સંક્રમણ એટલે એ રૂપે થતું નથી, તો પછી એનો કરતા કેમ થઈ શકે? તો કુંભાર ઘડા રૂપે કેટલા ટકા સંક્રમણ કરી શકે છે? જીવનમાં આ પેલું આ એક પદાર્થ કુંભાર થી ઘડો થતો હોત તો કુંભાર જેવું ઈચ્છે એવો હર વખતે ઘડો કેમ ન થતો? એક વખતે એવો ઘડો બનાવશે એવો જ વિનિંગ હશે, અને એવો જ ઘડો પાછો નથી બનાવી શકતો. અરે ઈચ્છા તો ઘણી છે, ચાક ઉપર મૂકે છે અને પીંગળો તૂટી જાય છે. શા માટે થાય? જો એની ઈચ્છા, આ કરતા એટલે આપણે શબ્દ વાપરીએ પણ ખબર નથી કરતા કોને કહીએ આપણે. તો એ કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે, અને જો ન કહે તમારે સોની પાસે જવું શું કામ? અરે ભાઈ, સોની પાસે એ ભૂતગલ સોનું જે છે સ્વયં પોતા રૂપે પરમે છે, એમાં સોની, અરે સોની શું એની જે એરણ ને બધી છે એ પણ નિમિત્ત છે. એક પૂજગલ પણ બીજા પૂજગલ નું કરતા નથી, તો વળી જીવ ક્યાંથી કરતા હોય? શું ફરક છે બેમાં? સજાતી બે દ્રવ્યો વચ્ચે પણ કરતા કર્મ નથી, તો બીજાથી બે પદાર્થો વચ્ચે કરતા કર્મ ક્યાંથી હોય? બે પૂજગલ છે ને, સોનું અને એની હથોડી છે, એરણ છે, એના જે કોઈ સાધન એ પણ કોણ છે? પૂજગલ છે. તો બે પૂજગલ વચ્ચે પણ શું નથી? કરતા કર્મ સંબંધ નથી. શા માટે નથી? બે પૂજગલ સ્કંધો કે પરમાણુ વચ્ચે કરતા કર્મ સંબંધ કેમ નથી? અન્યોન અભાવ, પર્યાય થી લઈએ, દ્રવ થી લઈએ તો અત્યંત અભાવ, પણ બે ની પર્યાય વચ્ચે લઈએ તો પણ શું છે? અન્ય અન્ય, અન્યોન્ય, અન્ય અન્ય, એક થી બીજું અને બીજા થી પેલું, વાયસે વર્તા કે ને. તો એનો અર્થ શું છે? ફરીથી એવો અન્યન અભાવ જો ન હોત તો શું થાય? સ્કંધમાં રહેલા બધા પરમાણુ એક રૂપ થઈ જાય, છૂટા પડેલા મિત્રની વાત નથી. કે વખતે અન્ય અભાવ છે, જે વખતે સ્કંદમાં એક ક્ષેત્ર આવ્યા રૂપે એક પરમાણુ ભેગા થયા છે, ત્યારે પણ એક પરમાણુ ને બીજા પરમાણુ વચ્ચે શું છે? અન્યોન અભાવ છે. અન્યોન અભાવ ન હોત તો બે પરમાણુ કેવા થઈ જાય? એક રૂપે થઈ જાય. આ ટેબલ છે એટલે અહીંયા જીંડવાણી રહ્યું છે નથી, એમ જો હોય તો બે કેવા થઈ જાય? એક રૂપ થઈ જાય. તો બે સજાતી દ્રવ્યો વચ્ચે પણ જો કરતા કર્મ સંબંધ નથી, તો પછી બે જુદી જાતના દ્રવ્યો, એક ચેતન અને એક જળ, બે વચ્ચે તો ક્યાંથી? ફરીને એવો એક સરસ કે અભાવ, જેવી રીતે જગતમાં જેમ ભાવરૂપ પદાર્થ હોય છે, ભાવરૂપ એટલે અસ્થિરૂપ હોવા પણ રૂપ પદાર્થ હોય, એમ એ અનંત હોવા પણ એ પદાર્થ એમ પ્રૂવ કરે છે કે એકનો બીજામાં અભાવ હોવો જોઈએ તો જ અનંત સિદ્ધ થશે. અનંતતા ક્યારે સિદ્ધ થાય? જેમ અહિયાં પાંચ વ્યક્તિ ઉભી છે ક્યારે સિદ્ધ થશે? પાંચ નું અસ્તિત્વ પોત પોતાથી અલગ પણ હશે ત્યારે થી થશે. અને એના માટે ગુરુદેવજી સરસ છે કે જગત ના અનંત પદાર્થો અનંતપણે રહીને પરમે છે કે એક રૂપ થઈને પરમે છે. અને અનંત અનંતપણે પરમે છે તો અનંત ની ભિન્નતા પછી થઈ ગઈ. એકબીજાનો અભાવ છે, જ્યાં અભાવ હોય ત્યાં કરતા પણ ન હોય અને કરતા પણ હોય ત્યાં ભાવ રૂપ થયા વગર રહે છે. એકનો બીજામાં અભાવ એનો શું થયો, એકનો બીજામાં પ્રવેશ નથી તો કરતા પણ બની શકે જ નહીં. તો અહિયાં સોની દાગીના ઘડી શકે વગેરે આટલા તો મૂલ્ય દર્શન રાખવા, બાકી જેટલા વિચારવા એટલા વિચારી લેવા. અને પણ અન્ય જીવનો હિતાહિત હું જ કરું છું એમ જે માને છે. ઓલું તમને પ્રેમની વાત કરી, હવે શું છે, અન્ય જીવનો હું શું કરું, ઉપકાર અપકાર જેમ આવ્યો છે ને, હિતહિત હું જ કરું છું એમ જે માને છે તે પોતાને અન્ય જીવ રૂપ માને છે. પોતાના અસ્તિત્વને ખોઈને બીજા રૂપે જે છઢા જેવામાં પણ સરળ ભાષામાં આપણને સાત તત્વની ભૂલમાં શું દેખાય, મેં સુખી દુખી મેં રંગ કરાવ મેં રે ધન ગો ધન પ્રભાવ, એમાં શું આપ્યું, હું એના રૂપે થયો, હું શરીર રૂપે થયો, એ પણ ભૂલ છે. જીવ તત્વની ભૂલ, જીવ જીવ રૂપે ન માનતા જીવને કેવા રૂપે માનો, શરીર રૂપે અજીવ રૂપે જીવ તત્વની. અને બહારના જે પદાર્થો છે, મારા ઘર છે બહાર છે બધા, તો એ કેવા છે, અજીવ પૂજક. અને એને કેવા રૂપે માયના, પોતા રૂપે માયના, એ અજીવ તત્વ સંબંધિત. તો એ અહીંયા જો એકબીજાનું માનશે તો એ શું છે, પોતે પોતાની જીવ તત્વ સંબંધી ભૂલ છે અને અજીવ રૂપ છે. એમ જે માને છે તે પોતાને અન્ય જીવ રૂપ માને છે. આવી ગયું કોની ભૂલ આવી, પોતાને અન્ય જીવ રૂપ માને એટલે જીવ તત્વ સંબંધી પોતાના સંબંધી ભૂલ, તેમજ ઔદ્યોગિક પદાર્થો ની ક્રિયાને હું જ કરું છું એનો શું થયો, ઉદગલ ને હું એનો કરતા કરીને જાણે જીવ રૂપે એને બનાવી દીધા, તો એ અજીવ તત્વ. એમ જે માને છે તો સરસ શબ્દ શું હોય, આપણા ફરીથી વાંચીએ, પેલા દ્રષ્ટાંત થઈ ગયા, અન્ય જીવ નો હિતા હું જ કરું છું એમ જે કરી શકે છે, માને છે કે કરી શકે છે, કરીને તો બતાવ્યું આટલા વખત આટલા આટલા નતા આપણે ઘણા ના કામ કરી દીધા ને, ફરીથી માનીએ છીએ કે કરી શકીએ છીએ, એ તો અહીંયા લખ્યું એટલે એ જ ભૂલ છે, એટલે કઈ બીજો તો ઉપાય નથી. પણ ખરેખર ખરેખર ફરીથી એક જીવનમાં જેવું માનીએ એવું જો કરી શકતા હોઈએ તો તે મિથ્યા અભિપ્રાય નહીં હોય, સમય થશે. શું છે ફરક, શું છે, જેવું માનીએ છે એવું જ કરી શકીએ, ઇઝ ઇક્વલ ટુ વસ્તુ નું સ્વરૂપ હોય તો, જેવું માનીએ એવું જ જો વસ્તુનું સ્વરૂપ હોય તો એ મિથ્યા હશે કે સમ્યક હશે. અને જો સમ્યક હોય તો એનું ફળ વેદન આકુલતા દુઃખમય હોય કે સુખમય હોય, એક વેદન થી શીખવા જેવું છે. આપણને હર સમયે તેનું વેદન છે, અનાકુરતાનું કે આકુરતાનું. અને આકુરતાનું વેદન એમ સૂચવે છે કે આપણા અભિપ્રાયમાં પ્રયમનમાં કઈક ભૂલ છે, દોષ છે, વિપરીતતા છે, ને આ દુઃખ છે. જેમ કે શરીરમાં ક્યાંક દુખે છે કરે છે તો એનો શું છે, શરીરમાં કઈ બદલાવ ફેરફાર છે કે નહીં, જે નોર્મલ હોવું છે એમ. અહીંયા કે હું બીજાનું કરી શકું અને પૂજગલની ક્રિયાને હું કરી શકું એમ જે માને છે કરી શકતો નથી તે પોતાને પૂજગલ દ્રવ્ય સ્વરૂપ માને છે. ઓલામાં બીજા જીવની હતી તો અન્ય જીવ રૂપ પોતાને માને, અને કર્મ ને કરું છું પૂજગલ નું કરું છું તો પોતાને પૂજગલ દ્રવ્ય સ્વરૂપ માને. અને તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ શું છે, છોડવા યોગ્ય છે. ક્યારે છોડવા યોગ્ય છે, જયારે સમય મળે ત્યારે. પેલા કામ પતાવી દેશે પછી અંત આજ કરવું છે ને, અંત તો આજ કરવું છે ને, અત્યારના તો શું થાય નહી. આપણા લાઈફ માં આપણા સેટલ થઈ અને પછી અંતે તો ઘરપણ ને બધું આવશે ત્યારે આજ કરશો ને એને રિવર્સ કરીએ. તું અત્યંત ધારણ કરી લે પછી મોટી ઉંમર છે કમાજી કેમ એક તક નહીં કરે કોઈને કેમ તારે અમતે તો કરવું છે વેરી ગુડ ચાલે એટલી ભાવના છે એ કામ કરીએ આપણે અત્યારના તું ધારણ કરજે પછી તો એમાં જવાબ શું આવશે નહીં એમાં શું વાંધો છે એનો જવાબ શું આવશે કે ના ત્યારે તો પછી કદાચ સંભળાશે ને જોવાશે સંભળાશે જોવાશે તો ધંધો નહીં થાય ધરમ કરવો છે શું છે આયુષ હશે કે નહીં તે જુદી વાત છે પણ જયારે મોટી ઉંમર થાય પણ જોવા તો ત્યારે તમને શું નહીં સર ધર્મ નહીં અરે ધંધો નહીં થાય તો ધર્મ કરવો છે તારે ફરી ફરીને જેને જેની રુચિ એ કાળ ની રાહ ન જોવે અને કાળ ની રાહ જોવે છે નો કે એને એની રુચિ લાગી નથી જેની દ્રષ્ટાંત બહારમાં જો ઘર રસોડામાં આવીને કોઈ પૂછશે શું બનાવ્યું છે શું બનાવશો એમ પૂછે નો ભૂખ નથી લાગી અને ભૂખ લાગી એ પૂછશે કે શું બન્યું છે શું તૈયાર છે બે માર્ક શું છે એપ્રોચમાં ખરેખર જો ભૂખ લાગી તો શું છે શું તૈયાર છે શું તમારી પાસે જીવનમાં એ રીતે શું હોવું જોઈએ અત્યારના જ મારે આત્મહિત કરી લેવું છે એવી એક અંદરની એક ધારા હોવી જોઈએ તો આવા પ્રકારની ભ્રામક માનસો આ જ સમયે આ છોડવા યોગ્ય છે હાથમાં સર્પ પકડ્યા પછી કેટલા વખત છોડવા યોગ્ય છે કોઈ કહેશે પછી છોડશો ને નહીં કોઈ કહેશે કે ભાઈ હવે છોડજે એ કરડશે તો જે છે એ બધું જરા એક્સપ્લેનેશન કરશે પછી છોડશો ને નહીં ચલો ફરી આપણે વિચાર કરીએ અંધારામાં આપણને ખબર નથી અને હાથમાં શું આવી ગયો સર્ફ આવી ગયો કોઈ લાઈટ કરી ખબર પડી હવે શું થશે ક્યારે છોડશું ક્યારે કોઈ કહેશે કમસે કમ કોક તો કેવું પડશે ને આપણને છોડ નહીં છોડ ને તરત જ છોડી જશે કોઈ કહેવાની રાહ નહીં જઈ કેમ એવું કેમ એવું કેમ આટલો જો બહારનો અભિપ્રાય ક્લિયર છે તો અહીંયા શું વાંધો આવ્યો છે એક સ્પોન્ટેનિયસલી થાય છે ને કામ કારણ કે એ ભાવ અંદરમાં શું પડેલો છે ગર્ભિત પડેલો છે કે એને કોઈ કહેવાની નહીં પોતાને વિચારવાનો જરૂર નથી રહેતી અરે કદાચ ખોટે ખોટું કઈ કહેશે ને તોય છોડી દેશે ધર્મકડાને એવું કોઈ રિયલ નહીં હોય ને પણ પકડાઈ ગયો કોઈ મસ્કરીમાં પણ કહેશે તો પણ શું કરશું એ આ એક શું કહેવાનું કે અંદરમાં એ ભાવોની દ્રઢતા કેટલી પડી છે કે કોઈ કહેવાની તો નહીં પોતાને વિચારવાની પણ જરૂર નથી અરે તો આવું તત્વ અંદરમાં કેમ એકવાર ન બેસે કે કોઈને કહેવાની શું પડે હજી વિચારવાનું શું જરૂર પડે કે હવે એ ફળ ફળ મારા આત્મહિતને વગર એ કેવી જાય છે નિષ્ફળ જઈ રહી છે તો એ છોડવા યોગ્ય છે કરતા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે નહીં જો આ સિદ્ધાંત હવે ઓલું તો આપણી ભૂલને વાત કરી હવે મૂળ સિદ્ધાંત શું છે કરતા કોણ હોય એક દ્રવ્ય એટલે બીજું દ્રવ્ય હોય અને તેનું કર્મ એટલે કાર્ય શબ્દ પછી શું વાંચો છે બીજું દ્રવ્ય હોય એમ શબ્દ નથી વાંચો બીજા દ્રવ્યનો પર્યાય એમ શું કામ લીધું કારણ કે બીજું દ્રવ્ય છે એનું દ્રવ્ય અને એ ગુણ એ તો ત્રિકાળી હોય અને ત્રિકાળી હોય એમાં કરવા પણ ન હોય સમયસારમાં એ સિદ્ધાંત આવે છે સર્વસુદ્ધના અધિકારમાં નિત્યત્વ અને કર્તૃત્વને પરસ્પર શું છે વિરુદ્ધ હોય નિત્યપણામાં કરવાપણું ન હોય અને કરવાપણું હશે તો એ નિત્ય નહીં હોય કારણ કે કરવું એટલે તો કઈ બદલાવ છે ને ફેરફાર છે કે નહીં અને ફેરફાર હોય તો નિત્યપણ ક્યાંથી છે તો એ અહીંયા કોઈ પણ પદ સામાન્યપણે એમ જ કહેવાય કે પદ રહેવાનો કરતા નહીં પણ ત્યાં શું સમજી લેવું પદ રહેવાની પર્યાય કારણ કે જે કાર્ય છે ક્રિયા છે કર્મ છે એ શું હોય છે પર્યાય तो एक द्रव्य कोई એટલે એ માની લે જીવ દ્રવ્ય એક કરતા હોય અને પુત્ર એનું કર્મ એની પર્યાય એનું કર્મ એટલે કાર્ય હોય એવું હવે શબ્દ આગળ શું છે કદી પણ એટલે ત્રણેય કાળ આગળ કોને ખબર કોઈ નવી કોઈ શોધખોળ કરીને નવું સ્ટાબ્લિશ કરશે તો શું ખબર ચલો તમે અત્યાર નાખ્યો અત્યાર સુધી નથી ભાઈનું ક્યારે ભવિષ્યમાં નહીં પડે ને બધું બને શકે ને નવું નવું બને છે ને બધું નહીં ક્યારેક આવું બધું આપણે વિચાર્યું હતું બધું આઉટર સ્પેસમાં આ બધું જશે ને આટલું બધું શોધખોળ કરશે ને એવું નવું નવું છે કે નહીં બધું સર્વજ્ઞમાં કઈ ચૂકવું ન હોય પણ અમે નવું નવું કરી દેશું ને કઈક બતાવી દેશું બિલકુલ પૂર્વ નવર નહીં જીવનમાં નવું કઈ જ કર્યું નથી ભગવાનના જ્ઞાનમાં અનંત કાળ પહેલા આવી ગયું છે એમાં નવું કઈ નથી જે શોધ થાય છે ભગવાન કહે છે તારી પરાધીનતા વધતી જાય એમાં કઈ નવું નથી થતું તારી પ્રશ્નાઓ વધતી જાય છે અને તારી પરાધીનતાઓ વધતી જાય કોઈ કે અત્યારના જો કેટલા બધા એરક્રાફ્ટ ને બધું પહેલા તો એવું કઈ હતું ને એક ગામ થી બીજે ગામ જવું પડે કેવી રીતે જવું પડતું હતું ચાલી ને જવું પડતું તમે કદાચ પેલા ગાળા એ જ દેખાડે છે તારી એટલી પ્રશ્ના વધી છે કે બે રોટલી ખાવા માટે કેટલા માઇલો દૂર જાય છે તારી પ્રશ્ના વધી છે એમાં પેલા સંતુષ્ટ હતો કે જે છે એનાથી આ છે ની દોડાદોડી સેનાને માટે નહીં છે નહીં ફોરેનમાં જઈને કઈક સોના ખાતા હશે ચાંદી ખાતા હશે નહીં પ્રશ્નાના આ બધા નિશાનીઓ છે કાંઈ જ છે નહીં અંતે તારી પ્રશ્નાની જેટલી ખાય ખોદી ઊંડું જ તને પડવાનું છે એમાં કઈ બીજું નથી તો અહીંયા એ એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર્યાયનો કરે એવું કદી પણ ભૂતકાળમાં આ 100% નિયમ છે જગતમાં તો એ કન્ડિશન એપ્લાય સુધી શરૂ થઈ જશે અને આ 100% નિયમ કદી બની શકે જ નહીં હવે તો સરસ કર્તા અને કર્મ પણ કે આની ક્રિયા ત્રણેય શબ્દો છે આવા ક્યાંક આવે છે આવો વિષય છે સમયસર એના કળશો એકાવન કળશ છે અને એના ઉપર જ બનારસિદ્ધાસજી એ કવિતા બનાવ્યું છે કર્તા પરિણામી દ્રવ્ય દ્રવ્ય રૂપ પરિણામ ક્રિયા પર્યાય કી ફેરની વસ્તુ એક પ્રેરણા જેમાં સરસ એટલે ખુલાસો છે જે પ્રણમે તે કરતા કર્તા પરિણામી દ્રવ્ય ફરીથી કર્તામાં કયો લીધો છે કયો દ્રવ્ય લીધું છે પરિણામી કેમ પરિણામી લીધું છે કે પ્રણમ વાળું હોય એને જ કરતા કહેવાય છે ને અપરિણામી દ્રવ્ય કેવું હોય અકર્તા હોય અપરિણામી દ્રવ્ય એ કેવું હોય અકર્તા ને સ્વયં જે પરમે છે એ જ દ્રવ્ય કેવું હોય છે એને કરતા કહેવાય છે નહીં શ્રીકાળી દ્રવ્ય કેવું છે અકારક અવેદક છે ત્રણ સોલી ગાતામાં આવે છે ને એ કેવું લીધું શ્રીકાળી અપરિણામી છે અને જયારે કરતા એને કહીએ ત્યારે કેવું એ પ્રમાણ ના વિષય રૂપ પરણમતો હોય એ તો એક જે પરણમે તે કરતા પરણમે તે કરતા એટલે જે પોતે કાર્ય રૂપે પરણમે છે તો તેનું નામ કરતા કહેવાય છે ધડો થયો એ પરિણામ છે અને એ પરિણામ રૂપે કોણ પરણ્યું છે માટી માટે પાટી શું છે એ કરતા તો જે પરણમે તે કરતા તો જે માટી ઘડો થયો છે એ પૂર્ણપણે એના રૂપે કોણ થયું છે માટી માટે તે કરતા છે પછી એનું જે પરિણામ થયું અત્યારના જે પર્યાય થઈ એનું નામ શું કહેવાય એનું કર્મ કર્મ એટલે અહીંયા કાર્યના અર્થમાં છે કર્મ એટલે આપણે દ્રવ્ય કર્મ ની એ વાત નથી અહીંયા કર્મ એટલે શું છે કરતા જેને કરે બીજી ભાષામાં વ્યાકરણ ની કરતા નું ઈષ્ટ તેનું નામ કર્મ સકારક માં આવે ને કરતા કર્મ કરણ સંપ્રદાય અહીંયા કર્મ એટલે શું લેવું છે કાર્ય કાર્ય એટલે વર્તમાન જે પ્રગટ રૂપ જે કાર્ય છે તો કરતા કોને કહેવાય એ રૂપે પ્રેમું છે કોણ જેમ કોઈ મીઠાઈ છે મીઠાઈમાં આપણે ગળપણ લઈએ તો ગળપણ શું છે એ રૂપે કોણ પરણ્યું છે સાકર પરણ્યું છે એમાં કોઈ બીજું નથી તો એનો એ કરતા અને જે પ્રણમન થયું છે, પર્યાય થાય છે એનું નામ શું છે? કર્મ. અને ત્રીજો શબ્દ શું છે? પરિણતિ છે ક્રિયા. ક્રિયા એટલે શું? એ બદલીને થયું છે. એ કોઈ એમને અનાદિનું નતું, પણ એ શું થયું છે? કઈક ગયું છે અને કઈક થયું. તો ક્રિયામાં શું દેખાય છે? વ્યય પૂર્વક નો ઉત્પાદ. ક્રિયામાં શું દેખાય છે? વ્યય પૂર્વક નો ઉત્પાદ. અને કર્મમાં શું દેખાય છે? વર્તમાન ઉત્પાદ, વર્તમાન પ્રગટ રૂપ, એનું નામ શું કહેવાય? કર્મ, જે કાર્ય કીધું. અને એને પલટીને આપણે જોયું કે કુખ નું, આના ત્રણ શબ્દ આવે છે ને, કઈ એક જ પર્યાય ને ત્રણ અપેક્ષા થી જોવામાં આવે છે. 76, 77, 78 ગાથા છે ને, એમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. પ્રાપ્ય એટલે એ સમય એ જ્યાં હાજર છે, બસ એ પે પલટી ને થઈ ના થઈ એ ખાલી એને શું છે ત્યાં એનું શું જવું, એને જેને પ્રાપ્ત કરાય એ પ્રાપ્ય, તે વખતે જ પ્રગટ. પછી વિકાર્ય, વિકાર્ય એટલે બદલીને થયું, જેને અહીંયા ક્રિયા કીધી, કે જે કોઈ વર્તમાન પર્યાય કેવી હોય, અનાદિની હોય છે કે નવી થાય છે, પ્રાગભાવ આવે છે કે નહીં? પ્રાગભાવ એટલે શું? ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ, એનું નામ શું કહેવાય? ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ, એને શું કહેવાય? અને ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં અભાવ, એનું નામ શું કહેવાય? ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ નથી. ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે કે નહીં, તો એનું નામ શું કામ કહેવાય? પ્રાગભાવ. અને ભવિષ્યની પર્યાયનો વર્તમાનનો અભાવ, માટે એનું નામ શું કહેવાય? પ્રધાનતા ભાવ. નહીં, આડું સીધે સીધું કહેવાય. જો આખી વાત એ વાત સાચી છે, ભૂતકાળની પર્યાય વર્તમાન નથી ભવિષ્ય, પણ આખી વાત ક્યાંથી લેવાની છે? વર્તમાન, કારણ કે આપણું કાર્ય ક્યાં થાય છે? વર્તમાન. માટે વર્તમાન નો ભૂતકાળ નો એ રીતે અને એવી રીતે વર્તમાન નો ભવિષ્યમાં. એ વર્તમાન નો ભૂતકાળ નો અભાવ હતો એમ કહીને શું સિદ્ધ કરવું છે? શું સિદ્ધ કરવું છે? કે કાર્ય અનાદિ નું નથી, તું જેવું કરે એવું કરી શકે જેવું અત્યારે સ્વતંત્રતા અધિકાર. ઓલું પણ એક છે જ સિદ્ધાંત, એમાં ખોટું નથી કઈ. ભૂતકાળ ની પર્યાય નો વર્તમાન માં તો એનાથી સારું નહીં, એના કરતા અહીંથી લેશે તો આપણને કે તું ભૂતકાળમાં સંસારમાં પરિભ્રમણ કરે એટલે તારે વર્તમાન કરવું જ પડશે, એવું નથી. કારણ કે વર્તમાન પર્યાય શું છે? ભૂતકાળમાં એટલો અર્થ કે તારે જેવી કરવી હોય કરવા માટે કેવો છો? તું સ્વતંત્ર છો. ભૂતકાળની પર્યાયને માટે તારે પરાણે કરવું જ પડશે એવું જ નથી. અને વર્તમાન પર્યાય નો ભવિષ્યમાં અભાવ, એનો અર્થ શું થયો? કે તે વર્તમાનમાં અત્યારના રાગ ને મિથ્યા થયેલો એટલે ભવિષ્યમાં એ કરવું જ પડશે એવું પણ નથી. તારે જેવું કરવું હોય ભવિષ્યમાં તું કરી શકે, એ રીતે વર્તમાન થી લેવું. પ્રાગભાવ અને એની વ્યાખ્યા તો લીધું ને, વર્તમાન પર્યાય નો ભૂતકાળમાં અભાવ એ પ્રાગભાવ, અને વર્તમાન પર્યાય નો ભવિષ્યમાં અભાવ એનું નામ પ્રધ્વંસ ભાવ. બે થી શું સિદ્ધ થશે? વર્તમાન પર્યાય અનાદિની નથી, તે વર્તમાન નવી ઉભી કરી છે, માટે વર્તમાન કરવી તારા હાથની વાત છે. અને એવી જ રીતે વર્તમાન કરી છે એટલે અનાદિનું કાર્ય નથી અસિદ્ધ થાય, અને વર્તમાન કરેલું અનંતકાળ કાર્ય કરવું પડશે એમ પણ નથી. વર્તમાન કર્યું છે તો અભાવ થવાનો, ભવિષ્યમાં તારે જે કર્યું હોય છે શું કરે છે એ રીતે સ્વતંત્રતા, એનો વિસ્તાર છે. તો આ રીતે પેલા ત્રણ વ્યાખ્યા ગુરુદાસજી કરી દીધી. જે પરમ છે કર્તા, પરિણામ છે એનું કર્મ એટલે કાર્ય, અને પરિણતિ બદલાવ, જેમ કે અનુભવ અનુભૂતિ, પરિણામ પરિણતિ એટલે એ શબ્દ કોને દેખાડે? બદલાવ ને. તો એ પરિણામ જે બદલાય છે તેનું નામ કહેવાય. એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. એનો અર્થ છે કે આ ત્રણેય એક જ દ્રવ્યના ભાવ છે. કર્તા પણ એક જ દ્રવ્યમાં હોય, કર્મ પણ એમાં જ હોય, અને ક્રિયા પણ એમાં એક જ પદાર્થના ત્રણ એના અંશો છે એના, અને તેથી એ બીજાને કારણે થાય છે એમ નથી. માટે બીજો મારો નહીં કરે અને હું બીજા, એનો વિસ્તાર છે.
આવતીકાલે સવારે અભિષેકનો સમય 6:35 નો રાખવામાં આવ્યો છે. 6:35